અનુપમ નીહે અમૃત ધારા. તારીખ 22 માર્ચ 2018 રોજ ઉપાસનાધામ વેમાર ખાતે યોજિત વચનામૃત પારાયણમાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિનદાદાએ વહાવેલ આશીર્વાદની પારાવાણી. ગઢડા પ્રથમ પ્રકરણ 27મું વચનામૃત. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનો. તેમાં સમજાવેલા મર્મ અને તે દ્વારા લાક્ષણિક શૈલીમાં કરેલ ભક્તિ માર્ગની અદ્ભુત વાતો આ વિભાગમાં સમાવી છે.
ગુણાતીતાનંદ સ્વામીની એક બહુ સુંદર વાર્તા છે કે ભગવાન એ કેમ કરે છે, ભગવાન એ કેમ ફરે છે, ભગવાન એનામાં રહ્યા છે, ને કેટલી બધી ગુણાતીતાનંદ સ્વામીએ એ સાધુના મહિમાની વાત કરી છે. આ પારાયણ કરવાનો આપણું પ્રયોજન આ ભગવાનના સાધુના મહિમાની વાત કરવા માટે. આપણે ક્યાંય પણ જઈએ, કશું પણ જોઈએ, તો મારા પ્રભુ, મારા ગુરુ, એની સાથેનો એનો સંબંધ જોડ્યો તો એ ભજન કરતા કરતા ક્રિયા થઈ ગઈ. પધરામણીમાં શરીર અમે બેસાડ્યું, પધરામણીમાં પ્રસાદ અમને ધરાયો, ભાલે તિલક અમને થયું, પણ છબી પેલી દેખાણી કે સાહેબ દાદા મોરપીછના સિંહાસન પર બેઠા છે, એ મારા ગુરુ, એ મારા પ્રભુ. તો એ ભજન કરતા કરતા ક્રિયા થઈ, મને મળ્યા એ પ્રભુ કરી કરાવી રહ્યા છે એવી સમજણે યુક્ત જસુભાઈ જીવ્યા. તો પછી તે ભક્ત જે તે ભગવાનના પ્રતાપે કરીને, જો પ્રતાપ કોનો છે, ભગવાનનો પ્રતાપ છે, ભગવાનના પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. મારે જોયે છે પણ એમ કંઈ રેડું ઓછું પડ્યું છે, અને ના હોય તોય આપણે કેટલો ગમકારો કરીએ છીએ. અનંત પ્રકારના ઐશ્વર્ય, અનંત પ્રકારના, બહુ મોટો શબ્દ છે, અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. મનુષ્ય શરીરના માધ્યમ દ્વારા પ્રભુને ધારીને ગુરુની આજ્ઞાથી ગામમાં કે શહેરમાં, દેશમાં કે વિદેશમાં વિચરણ કરે છે, એની પાછળનો હેતુ સંબંધ અને સંપર્કમાં આવે એ જીવનો ઉદ્ધાર કરવાનો છે. આપણે આરતીમાં પણ ગાઈએ છે, અનેક જીવોને ઉગાર્યા ઉદ્ધાર્યા, દરરોજ ગાઈએ છીએ. એ મનુષ્ય શરીરમાં વિચરતું ભગવાનનું સ્વરૂપ, એની હડફટમાં જે કોઈ પણ આવે એને ભગવાનના માર્ગે મૂકી દેશે. મોટા પુરુષે સામેથી પોતાનો સંબંધ અને સંપર્ક આપીને પ્રેમથી પ્રભુના માર્ગ પર મૂક્યા, તો હવે આ વચનામૃત વાંચતા થયા પછી આગળની વાત તો પછી રહી, પણ વચનામૃત વાંચતા થયા તો ધીરે 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 આ વાત જેમ સમજાતી જશે તેમ, મોટા પુરુષનો મહિમા, આ વાત જેમ સમજાતી જશે તેમ આપણે એવા થઈ જઈશું, ના, મોટા પુરુષનો વધારે ને વધારે મહિમા સમજાતો જશે. અને ભાઈ, ભગવદ્ ગીતાનો આધાર લઈએ તો જે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા મનુષ્ય જાણતા હતા, અને બહુ તોછડી ભાષામાં કહું તો જેની બહેનને ભગાડીને લગ્ન કરી ગયા હતા, એ શ્રી કૃષ્ણને અર્જુન પોતાના જેવા સામાન્ય મનુષ્ય જ સમજતા હતા અને પોતાના રથના સારથી બનાયા હતા. જરૂર હતી, મદદ જોઈતી હતી, માર્ગદર્શક બનાયા હતા, પણ ભગવાને પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય, શક્તિનું દર્શન કરાવતા કરાવતા જ્યારે વિરાટ દર્શન કરાયું, ત્યારે એની આગળ અર્જુન વામણો, આવડો નાનો અને ભગવાન આવડા મોટા, આખું આપ ભરાઈ જાય એવડા મોટા, એવું દર્શન કરાયું. ત્યારે અર્જુને કહ્યું કે પ્રભુ, મારા જેવા થઈ જાઓ પાછા તો મને સુવાણ થાય. તો આપણને જે ભગવાનના સંતનું સ્વરૂપ મળ્યું છે એ કેવું મળ્યું છે? આપણને સુવાણ થાય. રાત્રે 10 વાગે આપણને ચા પીવા જોઈતી હોય, ગરમા ગરમ ભજીયા ઉતરતા હોય, તો આપણી ભેગા બેસીને એ પણ ચા ને ભજીયા આરોગે કેમ? આપણને સુવાણ થાય એટલે. પણ ત્યારે આપણે માની લઈએ કે એને ભજીયા ભાવે છે ને આપણા જેવા જ છે, એ ભજીયા ભગત છે, એ ભજીયા ભગત છે, આપણે ભજીયા ભગત છે, એ ભજવાના ભગત છે. બહુ ભેદ છે. એટલે શું થશે? આ વચનામૃત વાંચતા જઈશું તો મને મળ્યા એવા જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ, એનો મહિમા સમજાતો જશે, એનો મહિમા સમજાતો જશે. એ અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. અહીંયા મુદ્દો આવ્યો. થોડુંક કશુંક મળ્યું ને પામ્યા એટલે પછી એને પચાવવું બહુ અઘરું છે. આ ભગવાન, ભગવાનનું પરમ તત્વ વર્ણીય થઈ ગયું. ભગવાન અંદર નિવાસ કરીને રહ્યા. આટલી સામર્થ્યે યુક્ત હોવા છતાંય પણ કે કોનું અપમાન સહન કરે છે? અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાં જે સમર્થ કા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અહીંયા શબ્દ પ્રયોગ આવ્યો છે અતિ મોટા જાણવા, એટલે તમે જે મોટપનું માપ કાઢી શકો નહીં એટલા મોટા. એટલે તો પછી સવાલ જ રહ્યો નહીં ને કેટલા મોટા. અને એટલા મોટા હોવા છતાંય પણ યોગી બાપા કેવું કહેતા, 40 વર્ષ ગોંડલમાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી રહ્યા અને એક દિવસ ભૂલથી યોગી બાપા એવું બોલી ગયા કે 40 વર્ષમાં એક દિવસ એવો ગયો નથી કે આ યોગીનું અપમાન થયું ના હોય. શું અપમાન કરતા હશે? લોકો સાધુ હતા, સરળ સ્વભાવના, ગરીબ સ્વભાવના સાધુ હતા. લોકો શું અપમાન કરતા હશે? કોઈ એમના માથે ધૂળ નાખતું હશે, કોઈ એમનું નાકકાન કાપતું હશે, તોય એમને આ શબ્દ વાપર્યો. અપમાન શું થતું હશે? આજે એમની જે અતિ મોટપ જે છે, એ મોટપને જે સ્વીકાર કરે નહીં અને એમની આગળ પોતાની તુચ્છતાનું ડાપણનું પ્રદર્શન કરે, એ પણ એક પ્રકારનું અપમાન છે. એને ખબર નથી, એની હેસિયતનું એને ભાન નથી કે કોની સામે ઊભો રહ્યો છે અને શું વાત કરી રહ્યો છે. બાકી કોઈએ ધૂળ નહીં નાખી હોય, કારણ કે એ તો એવા ગરીબ પ્રકારના સાધુ હતા કે કોઈને દુઃખ લાગે ને એવું વેણ પણ બોલતા નહોતા. અને એટલે તો વાણી અમૃતથી ભરી મધુસમી, એમનું પદ તો તમે જુઓ, વાણી કેવી મધુર વાણી, મધુસમી અને સંજીવની, મરેલાને જીવતા કરે એવી સંજીવની એમનું પદ આપણે બોલીએ છીએ, રોજ આરતીમાં બોલીએ છીએ. મુખપાઠ થઈ ગયો છે એટલે બોલી લીધું ને. ઘણા તો વાજામાંથી વાગતું હોય એટલે ખાલી સાંભળી જ લે છે, બોલવાનો તો સવાલ જ નહીં, વાજું વાગે છે ને. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, કેટલું સુંદર. હવે એ શું કોઈને કહેતા હશે તો સામે વાળો શું એનું અપમાન કરતો હશે? આપણે તો કોકને કશું કહીએ જ છીએ એ એટલે આપણને સામે ચોપડાવે છે. એ તો કોઈને કશું કહેતા જ નહીં હોય તો પછી સામેવાળો એને શું ચોપડાવતો હશે? પણ અહીંયા અપમાન, હું મારું બુદ્ધિપૂર્વક એવું અર્થઘટન કરું છું કે એમની મોટપને, એમની બ્રાહ્મી સ્થિતિને, એમની અવસ્થાને સમજ્યા વગર એમની સાથે આપણે જે શરીરથી જે વ્યવહાર કરીએ છીએ એ આપણે એ શક્તિનો સ્વીકાર નથી કર્યો, એનાથી મોટું બીજું કયું અપમાન હોઈ શકે? પણ આ જેમ જેમ વાંચીએ છીએ તેમ તેમ સમજાતું જાય છે. એકેય દિવસ એવો ગયો નહીં હોય કે મારું અપમાન થયું નહીં હોય. યોગી બાપાનું આ વાક્ય ઉપર તો શાસ્ત્ર સંશોધન કરીને PhD લેવાય એવું છે. નેગેટિવલી લેવું હોય તો એમને અપમાન લાગ્યું તો એમને એ માન અપમાનના ભાવથી ઉપર જ ઉઠ્યા નથી તો પછી અપમાનની વાત કેમ કરી? તો એ અપમાન, મને જે અપમાન લાગે છે એવું અપમાન નથી, એ કોઈ જુદું પ્રકારનું અપમાન છે. એ ભાવ ઉપર પહોંચવું પડે. જબરજસ્ત શબ્દો છે. અને તો યોગી બાપાની કેવી કરુણા, કેટલો પ્રેમ, કેટલું વાત્સલ્ય! અને એ જ યોગી બાપાનું સ્વરૂપ ગુરુહરિ સાહેબ દાદા. આપણે એની આગળ આવીને બધી વાત કરીએ. મેં તો જોયું છે સાહેબની બેઠક ઉપર આવીને તમારે જે વાત કરવી હોય તે કરો. તમારા ઘરની વાત કરો, તમારા મંડળની વાત કરો, તમારા ગામની વાત કરો, અરે હિન્દુસ્તાનની વાત કરો, અરે ઇંગ્લેન્ડ અમેરિકાની સુધીની લાંબી વાત કરો. સાહેબ દાદા શાંતિથી તમારી વાત સમજે. એટલું જ નહીં, તમે બહુ સાચું ને સારું કહી રહ્યા છો એવી પાછી ડોકી પણ હલાવે. એટલે આપણે ફૂલઈને ફાળકો જોયું, સાહેબ પણ મારી વાત માન્ય કરે છે. તો સાહેબ પણ મારી વાત માન્ય કરે છે. આ બ્રહ્મ ને બ્રહ્મ જિંદગી પૂરી થઈ ગઈ. અને પેલો ભ્રમ, ભ્રમ ભાઈ ભમરડાનો ભ, આ બ્રહ્મ ને બ્રહ્મ જિંદગી પૂરી થઈ ગઈ. બ ને ફાચર મારેલો, બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવાનો અધૂરો રહી ગયો, ભાવ બગડી ગયો. ભ ફરી પાછા આવો. લાખ વાર કહે સમજો, લાખ જન્મે સમજો, પણ આ વાત સમજે છૂટકો છે. અને એ સમર્થ તો કેવા છે, એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને માટે સમર્થ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત, આ સાધુ કેવા છે એ વાત કઈ? ચોથા પ્રકરણની 43મી. વાહ! એના નેત્રમાં ભગવાન જોનારા છે. પહેલું વચનામૃત, જગન્નાથજીની મૂર્તિમાં અમે પ્રવેશ કર્યો અને પછી પૂજારીનો પ્રેમ ભાવ પણ જોયો. એ વાતનું અનુસંધાન અહીંયા આવ્યું. આ બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આટલી મોટી વાત તો રવા દો, પણ અન્નદાતા છે એટલું તો માનો. એવું કહ્યું ગુણાતીતાનંદ સ્વામીએ. કેમ એવું કહેવું પડ્યું છે? કારણ કે સૌ પોતાના એમાં, મેં કર્યું મારા લીધે, એ હું ભાવમાં. અને હું ભાવ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ભગવાન પણ ઢૂંકડા થાય નહીં. હું ટળે હરી ઢૂંકડા, ભગવાનનો ભાવ. આ માટે આ બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ જે ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણે અનુભવીએ છીએ, ભોગવીએ છીએ, આખી સમગ્ર સૃષ્ટિ જેમાં રાચે છે, સંતની પણ પાસે એ જ ઇન્દ્રિયો છે. કારણ કે એને પણ મનુષ્ય શરીર લીધું છે અને એમને પણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અમારા સુવર્ણાબાએ મંદબુદ્ધિના બાળકો માટે સેન્સરી ડેવલપમેન્ટની આખી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેથી એ બાળકની સેન્સીસ એટલે આ પાંચ ઇન્દ્રિયોનું જ્ઞાન એ પ્રગટે એનામાં. અને આ બહેનો છે, કોઈને ત્યાં બાળક આવ્યું હોય તો ઘૂઘરો લઈને રમાડવા જાઓ છો, તમે જાઓ છો ને, ત્યારે બાળકને આમામ આમામ ઘૂઘરે રમાડે, પછી ઘૂઘરો આમામ આમામ ખસેડે, એટલે બાળક આંખથી જુએ છે અને જે હાલતી ચાલતી વસ્તુ છે એ પ્રમાણે એની આંખ પણ આમામ ખસે છે અને સાથે સાથે એનું માથું પણ એ ફેરવે છે. એટલે એનો અર્થ એમ થયો કે આ બાળક આંખે દેખાય છે અને એ બાળકને કાને સંભળાય છે. હવે બોલતું થાય એટલે બા બા બોલતું થાશે. આ પહેલી પરીક્ષા આપણે રમાડીએ ત્યારે કરીએ, સમજણ પડે છે? ઘૂઘરે કેમ રમાડવાનું? એ ડેરું છે, આંધળું છે, બોબડું છે, જન્મતાની હાથે ખબર પડી જાય. જો બેરું હોય, બોબડું હોય, આંધળું હોય તો આ ઈશ્વર છે. જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને એને નાક કાન બધી ઇન્દ્રિયો ફૂટી નીકળે છે અને પછી એની પરીક્ષા આવી રીતે કરવામાં આવે છે. તો એમાં સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, આપણી ઇન્દ્રિયોમાં આપણી વૃત્તિઓ રહેલી છે. આપણે ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા ભોગ ભોગવીએ છીએ, આપણી ઈચ્છાઓની પરિતૃપ્તિ કરીએ છીએ, કારણ કે જન્મ જ એના લીધે લીધો છે. કશુંક ગયા જન્મે અધૂરું રહી ગયું હતું, બાકી રહી ગયું હતું, એટલે ઈશ્વરે આપણને ફરીથી મનુષ્યનું શરીરનું માધ્યમ આપ્યું. જાઓ પાછા અને કરી આવો જેને જે કરવું હોય તે. અને અહીંયા આવીને જે કરે છે તેને આપણે એવી રીતે તોલ માપ કરી શકીએ કે ગયે વખતે બાકી રહી ગયું હતું એટલે આ વખતે આવીને આ ધંધો શરૂ કર્યો છે. અમે પણ ગયે વખતે બાકી રહી ગયું હતું એટલે આ જન્મે આ ધંધો શરૂ કર્યો છે. જન્મ જ એના હારું લીધો છે. હવે તમે જુઓ, એના માટે પણ સ્વામિનારાયણ ભગવાને પામર, વિષય, મુમુક્ષુ અને મુક્ત એ ચાર પ્રકારની જીવકોટીનું ક્લાસિફિકેશન કર્યું છે. જીવ છે ક્ષુદ્ર, જન્મ્યો, જીવ્યો અને મર્યો, બહુ નાની જીવ કક્ષા. જીવ જંતુઓ આપણે જોઈએ છીએ ને, જીવ કક્ષા, એને એના જીવનનો કંઈ હેતુ છે નહીં. એને મન છે, જન્મ લીધો, પણ ભગવાને એની અંદર પેલું ચેતન તત્વ મૂકેલું છે એટલે જીવે છે. એને એને શું કીધો? પામર કીધો, ક્ષુદ્રતા. ઇન્દ્રિયોનો ઉપયોગ એટલી નિમ્ન કક્ષાએ કરે એને શાસ્ત્રની ભાષામાં પામર કહેવામાં આવે છે. 100 રૂપિયા તમને આપ્યા એ તમે કેવી રીતે વાપરો એ તમારી મુનસફી ઉપર છે, એ છે પામર. એનાથી થોડો ઊંચો વિષય, પંચ વિષયના ભોગ ભોગવવામાં જ જેને જીવન વિતાવવું છે એ છે વિષય, છે માણસ જ, પણ પેલા પામર કરતા થોડોક સુધરેલો પામર કરતા, પણ પોતાની ઇન્દ્રિયોના સુખમાં જ રમમાણ રહે છે. સારો શબ્દ, સારું રૂપ, સારો સ્પર્શ, સારો ગંધ એને મેળવવા માટે જ સતત ઉદ્યમ કર્યા કરે, સતત ઉદ્યમ કર્યા કરે. શેના માટે? પેલી પાંચ પ્રકારની ઇન્દ્રિયોના સુખ માટે, એટલે એને વિષય કહ્યો. વિષય 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 એટલે અંગ્રેજીમાં સબ્જેક્ટ, પદાર્થ. અને પદાર્થની પ્રાપ્તિ એ જ અને જીવનની પરિતૃપ્તિ. એટલે જેટલું મળ્યું એટલું ભેગું કરે રાખે, જેટલું મળ્યું એટલું ભોગવે રાખે, એટલે એને કહ્યો વિષય. એનાથી આગળ એક વેદ ઉપર ઉઠ્યો, મોક્ષ, મોક્ષની ઈચ્છાવાળો. કારણ કે થાક્યો છે, માર ખાઈ ખાઈને થાક્યો છે, કેટલા જન્મોથી ખાખા કર્યું તોય ભૂખ ભાગી નથી, જોજો કર્યું તોય પણ તૃપ્તિ થઈ નથી. કારણ કે ઇન્દ્રિયોના ભોગનો કોઈ છેડો જ નથી. પણ વળી કોઈ સંતના શબ્દ પડ્યા હશે કે કોઈ સંતની અડફટ આવી હશે, એટલે ભગવાને કૃપા કરીને ફરીથી જન્મ આપ્યો, મનુષ્યનું શરીર આપ્યું, અને એમાંય વળી સત્સંગી પરિવારનો જોગ આપ્યો, સત્સંગી વાતાવરણ આપ્યું. એટલે એને એમ થયું કે આ તો અનેક જન્મોથી કરતા આવ્યા છે આ ધંધો, તો જન્મો જન્મ કર્યા, હવે આ જન્મે જન્મ સુફળ થાય, મનુષ્ય જન્મ સફળ થાય એવું કંઈક કરવું છે, એવી હજુ તો મનમાં ઈચ્છા જાગી છે. પણ એને શાસ્ત્રમાં મુમુક્ષુ કહેવામાં આવ્યો છે, મોક્ષની ઈચ્છા. મસ્તકના મુકુટ જેવા તારા સંબંધી, હું માનું એવી મનમાં ઈચ્છા તો મેં કીધી, મનાતા નથી, પણ મેં ઈચ્છા કરી છે કે આ બધા મસ્તકના મુકુટ જેવા તારા સંબંધવાળા ભક્તોને મારે માનવા છે. નથી મનાતા ભાઈ, રોજ પ્રાર્થના ગાઈએ છીએ તોય પણ નથી મનાતા, પણ ઈચ્છા કરી છે, અને ઈચ્છા કરી છે તો મુમુક્ષુ છો, ઈચ્છા કરી છે તો કોક દાડો એ ઈચ્છાની પરિતૃપ્તિ જાઓ થઈ ગયું એમ સંતનો રાજીપો થશે તો આશીર્વાદ મળી જશે. એટલે મુમુક્ષુ છે એ મોક્ષની ઈચ્છાવાળા છે, કે હવે આ હવે આમાં રચાપચા રહેવું નથી, હવે સમય બરબાદ કરવો નથી, હવે જિંદગી વેડફી કાઢવી નથી, બસ મોટા પુરુષને રાજી કરી લેવા છે, બીજું તો શું આવડે આપણને, પણ મને મળ્યા એ મોટા પુરુષને મારે રાજી કરી લેવા છે. અત્યાર સુધી હું મારી રીતે હું રાજી થઉં એવું બહુ જીવ્યો, પણ સાલું કોઈ રાજી ના થયું. અને તમે જુઓ અત્યારે આપણે બધાને રાજી કરી શકીએ છીએ, તમે કરો, કરો લો, કરો રાજી કરો બધાને, એકનું હાચ્યું બીજાને મોકું પડ્યું, બીજાને મનાયો તો ત્રીજું તો આગળ કરીને ઊભું રહ્યું. રાજી એને બદલે જેને રાજી કરવાના છે એ એકને રાજી કરો તો બધા ઓટોમેટિક રાજી થઈ જાય. પણ આપણો પ્રયત્ન શું છે? વ્યક્તિને રાજી કરવાનો. અને એ કેવી છે? એ વ્યક્તિ, મેં આગળ કહ્યું, ક્ષણે તૃષ્ટા ક્ષણે રૃષ્ટા, કાયમ રાજી રહે એવી કોઈ ગેરંટી ઓછી આલી તમને કે હું કાયમ રાજી રહીશ? એવી કોઈ ગેરંટી નથી. આ એક જ ઠેકાણે એવી છે કે કાયમ રાજી પો. તે છતાં એમને કહ્યું છે, વચનામૃતના વચનમાં છે, અમને આ ના ગમે. અમારા અનુયાયી આ પ્રમાણે વર્તે જીવે તો અમને આ ના ગમે એનું આખું લિસ્ટ આપ્યું છે, અને સાથે સાથે અમને બહુ ગમે એનું પણ લિસ્ટ આપ્યું છે. તો જો હવે રાજી કરવાની ઈચ્છાવાળા છો તો અનુસંધાન રાખો કે એને ના ગમે તેવું નથી કરવું, અને એને ગમે છે તેવું કરવાની ગાંઠ વાળવી છે તો મુમુક્ષુ થયા. અને ચોથા છે મુક્ત, અનાદિમુક્ત, એવો આપણે શબ્દ સત્સંગમાં વાપરીએ છીએ. ભગવાનની આજ્ઞાથી ભગવાનનું કામ કરવા માટે ભગવાને દીધેલું મનુષ્ય શરીર લઈને આ પૃથ્વી પર ઉતરે છે, અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે એ કાં તો માતાના ગર્ભ થકી આવે, કાં તો એ સ્વતંત્રપણે આવે, કાં એ પરકાયા પ્રવેશ કરીને પણ આવે. બધું આપણી શંકાઓનું સમાધાન વચનામૃતમાં આપ્યું છે. એમ ભાઈ જસુભાઈ કમળાવાની કુખે અને શંકર દાદાના ખોળે જન્મ ધરીને આવ્યા એ પામર નથી, એ વિષય નથી, એ મુમોક્ષુ માત્ર નથી, એ અનાદિના મુક્ત છે જે ભગવાન પોતાનું કામ કરવા માટે પોતાની સાથે આ લોકમાં આપણી વચ્ચે લઈ આવ્યા છે. મનાય છે? આવું મનાય છે? બોલવું સહેલું છે, કથા કરવી સહેલી છે, અને એટલે આપણે ભગવાનને રહેવાનું અખંડ ધામ ગુણાતીતાનંદ સ્વામી અને અનાદિ મહામુક્ત રાજ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી. અને આજ તો ભગવાન પોતાનું અક્ષરધામને અનંત મુક્તોને સાથે લઈને આવતા. પહેલા પ્રકરણની પહેલી વાત, આજ તો ફરી પાછું આજ આવી, ગઈકાલની આવતીકાલની વાત જ નથી, આજની વાત છે. આજ તો મહારાજ પોતાનું અક્ષરધામ અને અનંત કોટી મુક્તોને પોતાને રહેવાનું ધામ અને અનંત કોટી મુક્તોને લઈને પધાર્યા છે. આ સમજણ આપણે પાકી કરવાની છે. એટલે મને મળ્યા એ પરોક્ષપણે પૂર્વે થઈ ગયા એનો મહિમા સમજાય છે, કારણ કે દૂર છે. એટલે યોગી બાપા કહેતા, વે ગળું ગળ્યું લાગે, થઈ ગયા છે એટલે ગળ્યું લાગે. હવે એમને કશું આપણે પૂછવા જવાના નથી અને કશું કહેવા આપણને આવવાના નથી. અને ઢૂંકડું જે નજદીક છે, જે સાથે છે, જે સતત સંપર્કમાં છે, તે કડવું લાગે છે, કારણ કે અતિશય સાનિધ્ય છે. એટલે એના વિશે આપણને દોષ અને ત્રુટિ દેખાય છે. નવા નવા લગ્ન થાય ને ત્યારે તો એટલો બધો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ હોય કે તારા માટે શું ના થાય. તું કહે તો આસમાનના તારા તોડી લાવું, ક્યાં જવું છે? ખાલી વાણીમાં જ કહેવાનું છે ને, પણ પછી જેમ વર્ષો વીતતા જાય એમ અતિશય નિકટતાને કારણે. આ સમજજો હા, આપણી સંસાર વ્યવસ્થા પણ થોડા થોડા વખતે પિયર એટલે જવાનું. અતિશય નિકટતાને કારણે જે વ્યક્તિ આપણી અતિશય નિકટ છે અને સતત એના સંપર્કમાં આપણે છીએ, એટલે બહુ નજીકથી જોઈએ છીએ, એટલે એનામાં ખામી ત્રુટિ દોષ દેખાય છે અને એટલે એનો અભાવ આવે છે. એટલે એને ગળ્યું કરવું હોય તો વેગળું થોડા દાડા પિયર મોકલી આપવાનું, એટલે એની ગેરહાજરીમાં ખબર પડે કે કેટલી વિષય હો થાય છે. હવારના પોરમાં તૈયાર ગરમા ગરમ ચા મળતી હોય ત્યાં સુધી ચા બનાવનારની કિંમત રહેતી નથી, પણ જ્યારે પિયર જાય ને જાતે આંખો ચોરી અને પછી ચાના ને ખાંડના ડબલા હોદવાના થાય ત્યારે સ્મૃતિ થાય છે ને ત્યારે કિંમત સમજાય છે. એટલે આપણા જે રિવાજો છે, પરિવારના જે રિવાજો છે, એ થોડા થોડા સમયે પિયર મોકલવાની, થોડા થોડા સમયે ફરવા લઈ જવાની, હોલીડે એન્જોય કરવાની, રોજની ઘટમાળનું જે જીવન જીવીએ જ છીએ સવારથી સાંજ સુધીનું, એનું એ જ ચક્રાવો, એમાંથી કશુંક જુદું અને નવું કરવાનું તો કંઈક પાછું આમ હાશ થાય, હળવાશ થાય, સારું લાગે. આમ તો થાકીને જ પાછા આવ્યા હોય. અને પાંચ દાડાના ભેગા લોન્ડ્રી કરવાના લુગડા, કારણ કે ત્યાં કશી સગવડ તો હોય નહીં, એટલે ઘેર આવીને પછી એ મેલા લુગડાનું પોટલું છોડી અને એમ ધબાકા મારી મારીને ધોવાનું. પણ આ બધા રોજિંદા ઘરેડમાં જીવાતી ઘટમાળમાં ફેરફાર આવે, નવીનતા આવે, ઉમંગ આવે, ઉત્સાહ આવે અને એમાંથી પ્રેમનું ઝરણું વહે એવી આપણા વડીલોએ ઋષિમુનિઓએ આપણી કુટુંબ વ્યવસ્થા આપણી સમાજ વ્યવસ્થા ગોઠવી છે. અહીંયા તો ઘણા લોકોનું ગામમાં ને ગામમાં જ પિયર હોય છે, ચાલુ શું કરવાનું. ગામમાં ગામમાં જ પિયર. તો સાહેબ દાદાએ કીધું છે કે બ્રહ્મજ્યોતિ મોગરી એ તમારા બધાનું પિયર છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે થેલો પેક કરીને આ હું તો જઉં છું, તમારા જે કરવું હોય તે કરજો. આવા માવતર ક્યાં છે? સાહેબ દાદા, શાંતિ દાદા જેવા રૂડા સંત આપણા માવતર છે, મા બાપ છે. રડવું તો એની આગળ જઈને રડવું, ગમે ત્યાં જઈને રોદડા રડવા નહીં. આપણું દુઃખ ટાળે એવી સામર્થ્ય જેનામાં હોય એની આગળ જઈને દુઃખ કહેવું, વાત કહેવી. અને એવા બે ઠેકાણા છે, એક મારા ભગવાન અને બીજા મારા ગુરુ. તો શ્રદ્ધા એ સહિત એ મારી વાત સાંભળે છે, એવા ભાવથી પહેલા દિવસથી આપણે આ પ્રાર્થના ચાલુ કરી છે મૂર્તિને વિશે અને મૂર્તિ જેને પધરાઈ છે તેવા મારા ગુરુને વિશે આવો ભાવ થાય. માટે એ સંત તો એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. ભાઈ બ્રહ્માંડની વાત જવા દો ને, મારા પૂરતી પણ હું જો સ્વીકારું ને તો બસ છે. મારા ઇન્દ્રિયો અંતઃકરણને સચેતન કરવાની શક્તિ સામર્થ્ય એનામાં છે અને એટલે હું જે કંઈ પણ છું તે એને લીધે છું, એને કારણે છું, એનું દીધેલું છે. આવો ભાવ, ગરીબ ભાવ, રાગ ભાવ, શરણાગત ભાવ, સ્વામી સેવક ભાવ, એના જેવા થઈ જઈએ તો પણ એ તો પરના પર છે, એ આપણી ઉપાસનાનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે આખા બ્રહ્માંડની ચિંતા કરવાની મૂકી દઈએ આપણે, પણ માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટક છે. અને એવી રીતે ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. ફરીથી પાછો અતિ શબ્દ પ્રયોગ થયો, અતિ મોટા છે એટલે આપણે એનું વર્ણન કરી શકતા નથી. એના મહિમાની, એના ગુણગાનની એ એટલા મોટા છે કે આપણે એના પારને પામતા નથી, પામ્યા નથી એટલે એનું વર્ણન પણ કરી શકતા નથી. ને જે વર્ણન કરીએ છીએ તે આંધળાઓએ ભેગા થઈને હાથી જોયો અને પછી એનું વર્ણન કર્યું તો એકે કહ્યું દિવાલ જેવો છે, બીજાએ કહ્યું થાંભલા જેવો છે, ત્રીજાએ કહ્યું સુપડા જેવો છે, ચોથાએ કહ્યું દોરી જેવો છે અને પાંચમાએ કીધું કે પાઇપ જેવો છે. એકે સૂંઠ પકડી, બીજાએ કાન પકડ્યો, ત્રીજાએ પેટ પકડ્યું, ચોથાએ પૂંછડી પકડીને પાંચમાએ પગ પકડ્યા. જેને જે પકડ્યું હતું તે અંગનું વર્ણન કર્યું. આ તો અતિ મોટા છે અને આપણા હાથમાં આવે એમ છે નહીં, આપણી દ્રષ્ટિમાં આવે એમ છે નહીં, આપણી બુદ્ધિથી એને માપી શકાય એવા છે નહીં. એટલે આપણે જે વર્ણન કરીએ છીએ એ મને થયેલા દર્શનનું વર્ણન છે. અને એટલે આપણા હિન્દુ શાસ્ત્રોમાં દર્શન શાસ્ત્રો અનેક પ્રકારના રચાયા છે. અને જે દાર્શનિકો થયા, જેમને આ દર્શન થયું, એ દર્શનનું એમને વર્ણન કર્યું, એટલે એમના નામે એ શાસ્ત્ર લખાયું અને એને દર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે. સમ્યક દર્શન થવું એ જાણે કે અશક્ય અને અસંભવ જેવી બાબત છે, કારણ કે એ ક્યાં નથી. કોઈ એમ કહે કે ભગવાન ક્યાં છે મને બતાડો, તો આપણે એને સામે સવાલ પૂછવાનો કે ક્યાં નથી એ તું મને બતાડ, પછી ક્યાં છે એ હું તને બતાડીશ. પતી ગયું. આ બ્રહ્મનું વ્યાપક દર્શન છે. ક્યાં નથી એ, પણ આપણે અત્યારે અન્વય સ્વરૂપ અને વ્યાપક સ્વરૂપ એ બે વાત પણ વચનામૃતમાં આવે છે. આપણે અત્યારે એમને અન્વય સ્વરૂપે આપણા ગુરુના મનુષ્ય શરીરમાં એ રહ્યા છે એવો ભાવ ધર્યો, એ થયું અન્વય સ્વરૂપ. આ ધામમાં વિરાજમાન અહીંયા છે, અત્યારે છે. અને એ જ પરમાત્માની પરમ અને દિવ્ય શક્તિ વ્યાપક સ્વરૂપે સૌની અંદર વિરાજમાન છે એવું દર્શન કરવું, તે વ્યાપક દ્રષ્ટિ છે. અને એમને એવી વ્યાપક દ્રષ્ટિ છે, એ આપણા સૌનાયમાં બિરાજમાન ભગવાનના પરમ બ્રહ્મ ભાવને જ જુએ છે. અને એટલે આપણી જોડેનો એમનો વ્યવહાર બ્રહ્મ ભાવથી થાય છે. એમને દોષ દેખાતો નથી, એમને ત્રુટિ દેખાતી નથી, એમને ખામી દેખાતી નથી, એમને માત્ર ને માત્ર ભગવાન સાથેનો આપણો સંબંધ દેખાય છે, આપણામાં પડેલું ભગવાનનું બીજ દેખાય છે. એ ક્યારે ઉગીને મોટું વટવૃક્ષ બને એની બહુ શાંતિથી રાહ જુએ છે. આજે નહીં ને કાલે આ બ્રહ્મ તત્વ છે તે પ્રગટવાનું છે, અને ડળે કોઠે દીવા પ્રગટવાના છે, પ્રકાશ થવાનો છે, બ્રહ્મનો પ્રકાશ થવાનો છે. અને એવી બ્રહ્મ જ્યોતિમાં જેનો નિવાસ છે અને બ્રહ્મની જ્યોતિના જે પ્રાણ છે, સાહેબ દાદાના માટે કીર્તનમાં શબ્દો વપરાયા છે, બ્રહ્મ જ્યોતિના પ્રાણ, એની આંખોમાં બ્રહ્મ જ્યોતિ છે એ પણ, અને સાથે સાથે બ્રહ્મ જ્યોતિના પ્રાણ એવા કીર્તનમાં શબ્દો વપરાયા છે. એ આ ભાવ છે, એ પોતે આવા છે તો એ બ્રહ્મની જ્યોતિ એ પ્રગટાવી રહ્યા છે. અને એટલે કહ્યું કે એના સંબંધવાળામાં એવો ભાવ લાવવો, એટલે આપણે જેની કસરત કરી રહ્યા છે તે માથાના મુગટ માનવાના. આ વાત કંઈક એમાં કંઈક ધ્યાન પડ્યું છે, સૂઝ પડી છે, હાથમાં આવી છે, તો આજે નહીં ને કાલે પણ, અને એની શરૂઆત પોતાના પરિવારના સભ્યોથી કરવાની છે, પોતાના સ્થાનિક સત્સંગ મંડળથી કરવાની છે, અને ધીરે ધીરે એનો વિસ્તાર વધારીને સમગ્ર સત્સંગ મંડળમાં એના સંબંધવાળા સર્વને વિશે આ ભાવ કરવાનો છે. એટલે મેં કહ્યું એ મોટા થતા ગયા, જેમ જેમ આપણે એને આ રીતે જોતા ગયા તેમ તેમ એ મોટા થતા ગયા, વિસ્તરતા ગયા. ભગવાન શ્રી કૃષ્ણનું જે મોટું સ્વરૂપ થયું હશે એટલે શું થયું હશે, એ સાહેબ દાદાને મોટા કરવાના એટલે એમનું વજન વધે, એમનું શરીર વધે એટલે મોટા થયા? ના, મારી દ્રષ્ટિએ હવે એ માત્ર એમના શરીર પૂરતા સીમિત રહ્યા નથી, એ એના સંતોમાં એના ભક્તોમાં સૌની અંદર એ જ બ્રહ્મનું તત્વ પરમ તત્વ મારા ગુરુના સંબંધથી એ પ્રગટી રહ્યું છે. આ એમને અતિ મોટા જાણ્યા. આપણે કોને મોટા કહીએ છીએ અને આપણે કેવા મોટા થયા છીએ એ પણ સ્વામિનારાયણ, કારણ કે એમને છે ને કશો લલ્લો ચપ્પો ચલાવવો નથી, જે હોય ને એ અહીંયા જ આજે અને અત્યારે જ રોકડું જ પરખાઈ દેવું છે. સમજવું હોય તો સમજો, સમજનારો છે એ સમજી જશે. એટલે આટલી મોટી આધ્યાત્મિક ઊંચી અખંડ નિવાસ કરીને રહ્યાની વાત કરવાની સાથે સાથે હવે એમને બીજી વાત કરી છે, જગતની મોટપની, સંતની મોટપની વાત કરી, એની સાથે સાથે જગતની મોટપની વાત કરે છે. અને એમ કહે છે, અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે. ગરીબ એટલે આર્થિક દ્રષ્ટિએ નહીં, સ્વભાવ પ્રકૃતિથી ગરીબ, બિચારો, રાખ. તમે એને દબડાવો તોય કંઈ બોલે નહીં, બે હાથ જોડી ઊભો રહે, હા બાપજી, હા બાપજી. એને ગરીબ પ્રકૃતિ કહેવાય. ગરીબ પ્રકૃતિવાળો હોય એને આપણે દબડાવીએ છીએ. શરૂઆત તમે જુઓ, આ બધું સમજવા જેવું છે. હા, અહીંનું અહીં જ સમજવા જેવું છે અને આપણે જ સમજવા જેવું છે. જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે. પોતાથી ગરીબ હોય એટલે પોતે ગરીબ નથી, એટલે કેવા છે, પોતે બીજાને દબડાવવાનો પરવાનો ઉપરથી લઈને જ આવ્યા છે. એમના જીવનનો હેતુ જે છે આપણને બધાને હરખા કરવાનો અને હરખા ચલાવવાનો. જે પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે અને મનમાં જાણે કે હું મોટો થયો છું, પણ એ મોટો નથી. સત્સંગની પરિભાષામાં એ મોટો નથી. અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે, જગતમાં જીવ છે. સત્સંગની વાત કરો છો તો એના તોલમાપ જુદા છે. અહીંયા જગતની વાત, જગતના જીવ જુઓ, ભેદ પાડ્યો છે. એટલે મેં કહ્યું, માથાકૂટ કરવી હોય તો ગામમાં ચોરો છે, મંદિરે આવીને માથાકૂટ નહીં કરવાની. મંદિરે આવીને મનની અંદર ઉતરવાનું, અને તે કોને, મારે ઉતરવાનું, બીજા બધાને ઉતારવાના નહીં. જે જગતના જીવ છે તે ભગવાનના ભક્ત નથી. અહીંયા વાત કોની થાય છે, ભગતની વાત થાય છે. અને ભગત હોય તો એની સમજણ કેવી હોય એની અહીંયા આપણને સમજણ આપવામાં આવે છે. અને એમ જાણે જે હું મોટો થયો છું, પણ એ મોટો નથી. અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. મેં કહ્યું ને, પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત, ભક્ત, કેટલા સુંદર શબ્દો છે. તે ભગવાનનો ભક્ત જ નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. આપણી ભેગા બેસે એમ જ છે નહીં, પછી શું કરા પરાણે બેસાડવાના. એ માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. આપણે ભગવાનના ભગત છે અને અક્ષરધામના અધિકારી છે. અને એટલું જ નહીં, છતી દેહે અક્ષરધામમાં બેઠા છીએ. આવી સમજણથી જીવનારા આપણે છીએ. એટલે એમનું જોઈને આપણે શીખવું નહીં અને એમની સાથે આપણી સરખામણી કરવી નહીં. અને એવું જે કરે છે એને સ્વામિનારાયણ ભગવાને પશુતુલ્ય ગણ્યો છે. ભગવાને જીભ જાલીને પણ આપણને મંદ બુદ્ધિવાળા પણ કહ્યા છે અને ગોખર પણ કહ્યા છે. એટલે જગતના અને ભગતના કાટલા નોખા નોખા. આપણે ભગવાનનો સંબંધ જોવાનો, ભગવાનનો નિયમ નિશ્ચયને પક્ષ, શાસ્ત્રીજી મહારાજે જે પાયો નાખ્યો, ભગવાનનો ભગત છે ને ભલે ગમે તેવો હોય, ગોંડો ગેલો હોય, હાલો પોલો હોય, પણ ભગવાનનો ભગત છે. ખાઈ ના થાય તો બહુ મોટી મહિમાની વાત કરીને, જેના મુખેથી ભૂલથી રામનું નામ બોલાયું હોય તો એને મારા શરીરની ચામડીના જોડા બનાવીને સીવડાવું એવું ગાઈએ, એને બદલે એના દાજતા પગમાં આપણે સસ્તી સ્લીપર લાવીને પહેરાવીએ તોય બસ છે, એ રોકડું કલ્યાણ થયું અને પેલી ખાલી વાતો થઈ. એટલે ભગતના અને જગતના કાટલા નોખા છે. ભગતનું મૂલ્યાંકન કરવું નહીં, અને ભગત ભેખણ જેવો છે એને સામે ભટકાવવું નહીં. તમે દંડો ફેરવો, બધે જગતમાં જ્યાં ફેરવો હોય ત્યાં ફેરવો, કારણ કે બધા પ્રારબ્ધને આધીન છે. જ્યારે ભગવાનનો જે ભગત છે એનું પ્રારબ્ધ ભગવાને માથે લીધું છે, અને એને દંડ દેવો હશે તો હું બેઠો છું, એવું ભગવાને કહ્યું છે પ્રથમના 37 વચનામૃતમાં. અને એવા ભક્તને અમે આધીન છીએ. માટે સત્સંગ એ પટલઈ કરવાનો વિષય નથી, વહીવટ કરવાનો વિષય નથી, એ ભક્તિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે. ભજી લેવા નહીં. આપણને જે મોકો મળ્યો છે, ક્ષણ મળી છે, તક મળી છે, તે છે. સંસ્થા, સંસ્થાની મિલકતો, એનું વહીવટ, એનું સંચાલન, એ તો સાધન છે. સાધ્ય તો ભગવાનની મૂર્તિ છે અને ગુરુની પ્રસન્નતા છે. એટલે જગત અને ભગત, ભગવાનનો સંબંધ જુઓ, ભગવાનનો ભગત જુઓ. ભગતજી મહારાજે કૂતરાના કપાળમાં તિલક ચાંદલો જોઈને દંડવત કરી દીધા, એને શું જોયું હશે? બાકી કૂતરા જેવો કામી એમ કીધું છે. કામ વાસના ના દ્રષ્ટાંત તરીકે કૂતરાને બતાડવામાં આવે છે, પણ ભગતજી મહારાજે શું જોયું? તિલક અને ચાંદલો જોયું. એટલે હું કહું છું કે તિલક ચાંદલા વાળો હોય, સ્વામિનારાયણની કંઠી પહેરેલી હોય તો એ ભેખડ જેવો છે. ત્યાં જો ભટકાણા ને તો માથું ફૂટી જશે ને લોહી નીકળશે, અને પ્રારબ્ધના પોટલા વધતા જશે તે ખબર નહીં પડે, રાય રાયના લેખા લેશે. એને કીધું એને કંઈ કહેવું હશે, કરવું હશે તો હું બેઠો છું. ધણીની સત્તાનો સ્વીકાર કરીએ, એને દંડ દેવો હશે તો અમે દઈશું, એને બદલે આપણે ન્યાય કરવા બેસી જઈએ અને દંડ કરવા બેસી જઈએ. આપણી હેસિયત બહારની વાત છે, પણ તોય કરી નાખીએ છીએ, કારણ કે અનેક જન્મોના હેવા પડ્યા છે અને એ લઈને આ જન્મમાં પણ આવ્યા છીએ. એવા જે જગતના જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. અહીંયા અતિ મોટા સંત કયા, હવે સંસારના મોટા, એની પણ આપણને સમજણ આપે છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો કહેવાય. એ જમાનામાં મુસાફરીનું સાધન ઘોડું હતું, અત્યારે તો મર્સિડીઝ પાર્ક થાય છે. જેને ઘોડું ચડવા ન હોય તેનાથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેનાથી જેની પાસે 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય, સંપત્તિ, તેમ તેમ સંસાર વ્યવહારમાં એ અતિ મોટો કહેવાય. પણ પરમેશ્વરને ભજવામાં એ મોટો નથી. અને તોય એવા જે આ સંસારમાં જે કહેવાતા મોટા છે, સાધન સંપન્ન છે, એનું માન, મર્યાદા અને વિવેક રાખવાનું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં અનુયાયીઓને, સત્સંગીઓને શીખવાડ્યું છે. પણ મોક્ષના માર્ગની મોટપ જોઈતી હોય તો આગળ જે અતિ મોટા સંતની વાત કરી અને એવા રૂડા ગુણ લાવવાની જે વાત કરી એ એમાં આવે છે. પદ, સત્તા અને અધિકારની જે મોટપ છે એ સત્સંગમાં એ રીતે મોટપ કહેવાતી નથી. સંસાર વ્યવહારમાં એ અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર વજામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો ઘણી સારી છે, સાધુઓની વાત આવી, આ તુંબડી તો અતિ સારી છે, આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેખધારી એટલે સંન્યાસી, ભેખધારી ભેખ ભગવું વસ્ત્ર ભૂરું વસ્ત્ર ધારણ કર્યું છે તે ભેખધારી, એવા જે ભેખધારી છે તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. છેલ્લું સર્ટિફિકેટ, બુદ્ધિશાળી પોતાની જાતને માનતો હોય પણ એની બુદ્ધિ કેવી છે? તુચ્છ બુદ્ધિ છે, પ્રજ્ઞાને પામ્યો નથી, તુચ્છ બુદ્ધિ છે. લૌકિક મૂલ્યાંકનો છે, પદ અને પદાર્થને મહત્વ આપ્યું છે, પ્રભુને ભૂલી ગયો છે. એ બેઠા છે તોય એને ભૂલીને એનો વિવેક કે મર્યાદા રાખ્યા વગર જે બેફામ વર્તે છે. પહેલે દાડે આવ્યું હતું ને કે અમન્યા રાખતા નથી, મર્યાદા રાખતા નથી. મેં તમને કહ્યું હતું કોઈ કોર્ટ કચેરીમાં જઈએ તોય ડાયા ડમરા થઈને કેવા અમુક બે હાથ જોડીને અદબ ચાડીને ઊભા રહીએ છીએ, ત્યાં હેલ્પહેલ બોલાય છે અને મોબાઈલ ઓફ કરી દેવો પડે છે. પહેલા દિવસે પહેલા વચનામૃતમાં આવ્યું હતું ભગવાનની મૂર્તિ અને ભગવાનના સંતની માન મર્યાદા ને જાળવવી, એની સાથે સાથે સંસારિક પદની પણ. મોટપને કહ્યું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સૂજ આપી, કહેવા છે આ લોકના જે મોટા છે તેને આગળ બોલાવીને બેસાડવા, મોખરે બેસાડવા. પણ તોય બહુ રહસ્યની વાત એમને કીધી. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે એમના માટે આસન નાખી દીધું, ત્યારે ભગવાન એમ કહે છે કે એમની મોટઈ આસન કરીને નથી, એ તો મોટા જ છે. તમે એને ગમે ત્યાં બેસાડો, હાથે બેસાડો કા નાક કાન કાપીને ગધેડે બેસાડો, એની મોટપમાં કાંઈ ક્ષતિ ખામી આવતી નથી. કારણ કે એ સ્થિત પ્રજ્ઞ છે, એ સમત્વ ભાવને પામી ગયા છે. અહીંયા સાધુ માટેના જે લક્ષણ બતાડ્યા એ જ સંસારી માટે બતાડ્યા. આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, આ વસ્ત્ર તો અતિશય સારું છે, આ મેળી તો અતિશય સારી છે, આપણી વાતો કરી, આ તુંબડી તો અતિશય સારી છે, આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેખધારી વાત કરી છે સંતોની જાયગામાં, પણ ગ્રહસ્થોને ભૂલ્યા નથી. વાત ક્યાં કરી છે? વહેલી સવારે ઉઠીને સંતોની જાયગામાં જઈને, પરમહંસની જાયગામાં જઈને વાત કરે છે. પણ હવે જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે એમ કહે છે કેવા જ ગ્રહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો કે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય. પામર વિષયી મુમુક્ષુ અને મુક્ત શબ્દ પ્રયોગ આવ્યો. પામર જેવો સત્સંગમાં હોય તો તેનું પણ થાય છે. સત્સંગ મળવો કેટલો દુર્લભ છે, મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, મનુષ્ય દેહમાં સત્સંગ મળવો દુર્લભ છે, સત્સંગ જેવો છે તેવો ઓળખાવો દુર્લભ છે, એ સત્સંગ જેના દ્વારા મળ્યો છે તે સંત દુર્લભ છે, અને સંતે જે ભગવાન સાથે મને જોડ્યા છે એ તો પરના પર છે. આ મહિમા વિસ્તરતો ગયો, વધતો ગયો, મોટા ને મોટા થતા ગયા. તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું પણ થાય છે. પણ મોરે કઈ, મોરે કાઠિયાવાડી ભાષા, મોરે એટલે પહેલા, આગળ કહીએ મોરે થા, મોરે થા એટલે એમ કે આગળ થા, તું મોર થા એમ કે. અહીંયા મોરે કહીએ એટલે આગળ કહીએ, પહેલા કહીએ, એ વાત મોરે કહીએ એવી છે. સંતતા બહુ ઊંચો શબ્દ છે. મોરે કહીએ એવી જે સંતતા તે એમાં કોઈ દાડો આવતી નથી. તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી. કાજે ભગવાન શ્રાપ નથી આપતા, ના નથી પાડતા, લીટો નથી મારી દેતા, પણ એનું કારણ સમજાવે છે. અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે, અધમ ઉદ્ધારણ પતિત પાવન એમ આપણે એમને કીધા છે તો એ કહે છે કે એનું કારણ શું છે. કાજે એટલે કારણ કે એ પાત્ર થયો નથી, અને પાત્ર ન થાય ત્યાં સુધી સાધુતાના આવા રૂડા ગુણ એ ધારણ કરી શકતો નથી. ઓછું પાત્ર અને અદકું ભણ્યો અમારા અખા એમ કહેતા, ઓછું પાત્ર અને અદકું ભણ્યો. બીજી રીતે કહીએ તો વાંદરો અને એને દારૂ પીવડાયો. આના માટે સંસ્કાર જોઈએ, આના માટે ખાનદાની જોઈએ, આના માટે પ્રેમ આદર વિવેક જોઈએ, અને તો એ પાત્રમાં આ ભરાય છે. ભગવાનની કૃપા છે કે સમયે સમયે આપણને એવા સાથ અને સંજોગે આપે છે અને આપણી પાત્રતા એ ઘડતા જાય છે. કાજે એ પાત્ર થયો નથી એમ વાર્તા કહીને, જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ આ પ્રમાણે ગઢડા પ્રથમનો 27મો ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવી સમજણનું થયું. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.